एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला संपादित रचनावली पठन शैलेश 136 भज गोविंदम कवि शंकराचार्य। કોઈપણ યુગમાં કોઈપણ દેશમાં થઈ ગયેલા 12 મહાપુરુષોની ગણતરી કરવામાં આવે તો મોટાભાગના ઇતિહાસકારોનું માનવું છે કે 8મી સદીમાં ભારતમાં થઈ ગયેલા જગદગુરુ આદિ શંકરાચાર્યનું સ્થાન એમાં નિશ્ચિતપણે હોય એ અંગે બે મત ન હોઈ શકે। આદિ શંકરાચાર્યનો એક મહત્વનો તત્વ વિચાર છે કે જુદી જુદી ધર્મશ્રદ્ધા, જુદા જુદા સંપ્રદાયો, જુદા જુદા માનવ સમાજો હોવા છતાં દરેક મનુષ્ય વસુધા કુટુંબનો સભ્ય છે। શંકરાચાર્યે અભેદ સિદ્ધાંત આપ્યો છે, એ માત્ર હિન્દુઓનો નથી, માત્ર ભારતીયોનો નથી, પણ સમસ્ત માનવજાતનો છે। શંકરાચાર્યનો અભેદવાદ કે અદ્વૈતવાદ આપણી આસપાસના સતત બદલાતા રહેતા જગતની પાર, આપણા વ્યવહારના આભાસી જગતની પાર, એક બદલાયા વગરનું સ્થિર શાશ્વત સત્યનું જગત આપણને બતાવે છે અને ભારપૂર્વક સમજાવે છે કે જો આપણે માયાનો પડદો હટાવી દઈએ કે આવા જગતનું જ્ઞાન હાથ વેંતમાં હોય છે, મને મોહથી પર થયા પછીનું આ જ્ઞાન, આ આત્મજ્ઞાન સર્વજીવ પ્રત્યે સંભાવ તરફ લઈ જનારો અનુભવ છે। એ જ શંકરાચાર્યને મન બ્રહ્માનુભવ છે, એ જ એમને મન મોક્ષ છે। શંકરાચાર્યના આ સંભાવયુક્ત તત્વ વિચારને જુદો પાડતા ઉજ્જૈનની વિક્રમ યુનિવર્સિટીના વિદ્વાન શ્રીનિવાસ રથે પશ્ચિમના તત્વ વિચારનો અમાનવીય અભિગમ ટાંક્યો છે તે જોવા જેવો છે। જર્મનીના જાણીતા તત્વ વિચારક કાંતે ફળનો કરંડિયો મંગાવેલો, જે વહાણમાં આ ફળનો કરંડિયો આવવાનો હતો એ વહાણ સમુદ્ર તોફાનમાં સપડાય છે। છેવટે વહાણ કિનારે આવતા આ સંદેશો પાઠવવામાં આવે છે કે વહાણ તોફાન અડાયેલું અને વહાણના માણસો એ માઠા દિવસોમાં ફળ ખાઈ ગયા છે। આ સાંભળતા કાંત કહે છે કે નૈતિક નિયમોનું ઉલ્લંઘન કરવા કરતાં વહાણના માણસોએ મરી જવું બહેતર હતું। શંકરાચાર્યનો તત્વ વિચાર આવી ઠંડી ક્રૂર તટસ્થતાવાળો નથી, પણ અત્યંત હૂંફભર્યો માનવતાવાદી છે। આથી જ પ્રખર તત્વ વિચારક આદિ શંકરાચાર્ય ઉત્તમ પ્રકારના કવિ પણ છે। એમણે રચેલા અનેક સ્તોત્રો પ્રખ્યાત છે। સ્તોત્રોમાં એમની સહજ અને આકર્ષક અભિવ્યક્તિ તેમજ છંદપ્રાસનો પ્રવાહી ઉપયોગ એમના સ્તોત્રોને સંસ્કૃત સાહિત્યમાં ઊંચા આસને બેસાડે છે અને એમાંય એમનું સ્તોત્રકાવ્ય ભજગોવિંદમ ભારતભરમાં જાણીતું છે। ભજગોવિંદમ સ્તોત્રકાવ્ય ચરપટ પંજરિકાને નામે કે મોહમુગરને નામે પણ ઓળખાય છે। મોહમુગર એટલે કે મોહ વિનાશક, મુદગર, મુદગર એટલે હથોડો। આ સ્તોત્ર વિનાશક હથોડાની પેઠે મોહનો સંહાર કરે છે। કવિ કહે છે કે કમલપત્ર પર રહેલા અતિ તરલ પાણીના બુંદ જેવું જીવન પણ અતિ તરલ છે, તેથી રોગ અને અભિમાનથી ગ્રસ્ત શોક સંતપ્ત સમસ્ત લોકને તું જાણી લે। એને જાણવાની કવિ જણાવે છે તેમ બે ખૂંચીઓ છે, એક તો બધામાં પોતાને જો અને બધે ભેદભાવને ત્યજી દે, આ રીતે થયેલી જાણ એ જ જ્ઞાન છે, એ જ ગોવિંદ છે, તેથી જ ગોવિંદને માત્ર ગોવિંદને ભજી લે। આ સ્તોત્રમાં ગોવિંદનો અર્થ ગોવિંદ રહેતો નથી, ભેદભાવથી મુક્ત બધે જ પોતાની જેમ જોવા ભરી દ્રષ્ટિના અર્થમાં ગોવિંદનો અર્થ પલટો જ છે। આ સ્તોત્રના જન્મ વિશેની વાયકા છે કે શંકરાચાર્ય કાશીમાં હતા ત્યારે કાશી વિશ્વેશ્વરના મંદિર પાસે અર્થ સમજ્યા વિના વ્યાકરણના સૂત્રો યંત્રવત ગોખી જતી કોઈ વ્યક્તિને જોઈ જાય છે। એમને થાય છે કે અર્થ જાણ્યા વગર વ્યાકરણના સૂત્રો રટતી વ્યક્તિની જેમ મનુષ્યો પણ જગતનો અર્થ સમજ્યા વિના વ્યર્થ જીવન જડવત જીવી જાય છે અને તેઓ ઉદ્ગારે છે કે મૃત્યુ નજીક આવીને ઊભું હશે ત્યારે વ્યાકરણના આ પાઠો તને બચાવી નહીં શકે। માટે હે મૂળ ગોવિંદ ભજ. અહીં સ્તોત્રની શરૂઆતમાં બે વાર ભજ ગોવિંદમ આવ્યા પછી ત્રીજી વાર શંકરાચાર્ય ભજ ગોવિંદમને બદલે ગોવિંદમ ભજ એમ પદોને ઉલટાવી ગોવિંદ પર ભાર લાવી દે છે. આ ગોવિંદ સિવાય ગંગાસાગર ગમન કે વ્રત પરિપાલન બધું જ વ્યર્થ છે. ગોવિંદને જાણવા માટે હું કોણ છું એ પહેલું જ્ઞાન થવું જોઈએ. હું કોણ છુંથી શરૂ થતા પ્રશ્નો પછી બીજા અનેક પ્રશ્નો નોતરશે. હું ક્યાંથી આવ્યો છું, મારી પત્ની કોણ છે, મારો પુત્ર કોણ છે, આ પ્રશ્નોની ઓળખ થાય એટલે સંસાર જુદી રીતે જોવાવાનો શરૂ થશે. પેટ ભરવા માટે લીધેલા વિવિધ વેશોની પછી ખબર પડવા માંડશે. જેમ ઉંમર થતાં કામ વિકાર રહેતો નથી, પાણી સુકાઈ જતાં તળાવ રહેતું નથી, ધન ચાલ્યું જતાં પરિવાર રહેતો નથી, તેમ જ્ઞાન થતાં જગત પારના સત્ય જગતનો પરિચય થતાં સંસાર રહેતો નથી. આ સંસાર કેવો છે? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઈહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા અપારે પાહી મુરારે. ફરી જન્મ ફરી મૃત્યુ ફરી માની કુખે જન્મ અને એમ સંસારમાંથી ઉગરી ન શકાય એવો માયાનો સ્વભાવ છે. આ માયા કેવી છે? અંગમ ગલિત પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપી ન મુંચત્યાશાપ પિંડમ. અંગો ગળાઈ ગયા હોય, માથે પળિયા આવેલા હોય, દાંત વગરનું મોઢું થઈ ગયું હોય, વૃદ્ધ થયા હોય, હાથમાં લાકડી જાલી હોય તો પણ આશાને છોડતા નથી. કામ ક્રોધ મોહ તૃષ્ણા સહિતની આ માયાનું જો છેદન કરી શકાય તો પછી ગોવિંદમાં બ્રહ્મમાં રમાણ થતાં થતાં અને પછી આનંદ આનંદ અને આનંદ જ રહે છે. ચાર માત્રાના એકમમાં તાલબદ્ધ રીતે સંગીત ઊભો કરતો ચાર ચરણના શ્લોકનો ચરણાકુળ છંદનો લય મોહ પમાડે એવો છે. પહેલી અને બીજી પંક્તિનો મળતો પ્રાસ અને ત્રીજી ચોથી પંક્તિનો મળતો પ્રાસ દરેક શ્લોકમાં આપણને એકદમ જકડી લે છે. કાવ્યમાં કવિએ આમ તો આજ્ઞાઓ જ કરી છે, એ આજ્ઞાઓ બીજાઓ માટે છે, પણ કવિને પોતાને માટે પણ હોય એવી એક ભ્રમણા ઊભી થાય છે અને તેથી આપણે કવિ સાથે સંભાવપૂર્વક જોડાઈ જઈએ છીએ. તેથી જ કદાચ અહીં સીધો ઉપદેશ અને આજ્ઞા હોવા છતાં એ રોચક હાર્દના બનીને આવ્યા છે અને એ જ તો આ સ્તોત્રની ભારતભરની એની ખ્યાતિનું રહસ્ય છે.